એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે સુરેશ જોશીના એક મહત્વના વિશ્લેષણ પર વાત કરવાના છીએ.
હા, એમનું આ વિશ્લેષણ જર્મન લેખક ટોમસ માનની ખૂબ જ જાણીતી કૃતિ ડેથ ઇન વેનિસ એના પર આધારિત છે.
બરાબર, તો આજે આપણે જરા ઊંડા ઉતરીશું કે સુરેશ જોશી કઈ રીતે આ લઘુ નવલકથાને જુએ છે, એના કલાત્મક પાસાઓ, એના સંઘર્ષો, એ બધું કેવી રીતે ઉજાગર કરે છે.
ચોક્કસ. અને જોશીનો હેતુ પણ એમ સમજો ને કોઈ સિદ્ધાંતની ભારેકમ ચર્ચા કરવાનો નથી. એમનો ઉદ્દેશ તો એ છે કે કોઈ ઉત્તમ કૃતિનું બારીકાઈથી અધ્યયન કરીએ તો ટૂંકી વાર્તા જેવા સ્વરૂપની શક્યતાઓ સમજાય.
એટલે પ્રેક્ટિકલ અપ્રોચ.
હા, બરાબર. કૃતિ કેવી રીતે રચાઈ છે એ પ્રક્રિયાને જાણે શરૂઆતથી અનુભવવી, સિદ્ધાંત કરતા એ અનુભવ પર એમનો ભાર છે.
સારું, તો ઘણા શ્રોતાઓએ કદાચ ડેથ ઇન વેનિસ ન પણ વાંચ્યું હોય તો સુરેશ જોશીના વિશ્લેષણના આધારે એનો એક નાનકડો પરિચય આપી શકો?
જરૂર. જો મુખ્ય પાત્ર છે ગુસ્તાવ વોન આશનબાખ, એક મોટા ગજાના બહુ જ પ્રતિષ્ઠિત વૃદ્ધ જર્મન લેખક. એમનું જીવન એકદમ શિસ્તબદ્ધ રહ્યું છે.
હા, ખૂબ પરિશ્રમ અને નિયંત્રણવાળું જીવન.
બરાબર. હવે આટલા વર્ષોના પરિશ્રમ પછી એમને થોડો આરામ જોઈએ છે, કદાચ નવી પ્રેરણા પણ. એટલે એ દક્ષિણ યુરોપના પ્રવાસે નીકળે છે અને છેવટે વેનિસ પહોંચે છે.
વેનિસ, અને ત્યાં શું થાય છે?
ત્યાં જ વાર્તાનો મુખ્ય વળાંક આવે છે. એક પોલિશ કુટુંબને જુએ છે અને એમાં લગભગ 14 વર્ષનો એક કિશોર છે, તાજ્ઝિયો. એ છોકરો અદ્ભુત સુંદર છે, જાણે કોઈ ગ્રીક શિલ્પ જીવંત થયું હોય.
ઓ,
આશનબાખ એના સૌંદર્યથી અભિભૂત થઈ જાય છે. શરૂઆતમાં તો આ એક કલાકારની પ્રશંસા જેવું છે, પણ ધીમે ધીમે આ આકર્ષણ કાબુ બહાર જતું રહે છે. એક દુર્દમ્ય આવેગ બની જાય છે.
અને એનું પરિણામ?
પરિણામ દુઃખદ છે. આ આવેગ એમને નૈતિક રીતે, માનસિક રીતે તોડી નાખે છે. અને એ જ સમયે વેનિસમાં કોલેરાનો રોગચાળો ફેલાયેલો હોય છે. એ બધાની વચ્ચે એમનું મૃત્યુ થાય છે. કે આ દેખીતી સાદગી પાછળ ટોમસ માને કળાના કેટલાક ગહન પ્રશ્નો વણી લીધા છે. વાત ખાલી આકર્ષણની નથી.
શેની વાત છે તો પછી?
વાત છે સર્જકતાના સ્વભાવની. સૌંદર્ય પોતે શું છે, એનું રૂપ કેવું છે, શિસ્ત અને વ્યવસ્થા જેને આપણે ગ્રીક દેવ એપોલો સાથે જોડીએ, અને બીજી બાજુ આવેગ, અરાજકતા, બેફામપણું જે ડાયોનિસસનું પ્રતીક છે.
એટલે એપોલો વિરુદ્ધ ડાયોનિસિસ.
હા, એ બે તત્વો વચ્ચેનો જે શાશ્વત સંઘર્ષ છે એ આ વાર્તાના કેન્દ્રમાં છે. જોશી એટલે જ કહે છે કે સારી કળાકૃતિનું મૂલ્ય એમાં નથી કે શું બન્યું,
પણ એમાં છે કે શી રીતે બન્યું.
બરાબર. કઈ કલાત્મક રીતે લેખકે આ અનુભવને ઘૂંટ્યો છે, કયા સંકેતો વાપર્યા છે, કેવી રીતે વાતાવરણ રચ્યું છે, એ સમજવું મહત્વનું છે. અને સારી કૃતિ તો તમે જેટલી વાર વાંચો એટલી વાર નવા અર્થ આપે.
બહુ રસપ્રદ. તો ચલો, શી રીતે બન્યું એ સવાલને જ પકડીએ. વાર્તા શરૂ થાય છે મ્યુનિકમાં. આશનબાખ ફરવા નીકળે છે. સાવ સામાન્ય લાગે, પણ જોશી એમાં શરૂઆતથી જ કંઈક જુએ છે, મૃત્યુના સંકેતો.
હા, એમની નજર બહુ બારીક છે. એ નોંધે છે કે આ ફરવા નીકળવું એ કંઈ અમસ્તુઓ નથી. એ ક્યાં પહોંચે છે? મ્યુનિકના ઉત્તરે આવેલા કબ્રસ્તાન પાસે.
ઓ, કબ્રસ્તાન પાસે.
હા, અને ત્યાંનું વાતાવરણ જુઓ. રસ્તા ખાલી, સૂનકાર, પેલી ટ્રામની લાઈનો દૂર સુધી જાય છે. પથ્થર ઘડનારાની દુકાનો જાણે કબરો જેવી લાગે છે. અને સામે કબ્રસ્તાનનો દરવાજો જેના પર લખ્યું છે તેઓ ભગવાન ઈસુના સામ્રાજ્યમાં પ્રવેશ કરે છે. આ બધું મળીને શરૂઆતથી જ જાણે મૃત્યુનો પડછાયો ઊભો કરે છે.
અને ત્યાં પેલો યાત્રાળુ દેખાય છે, ખરું?
બરાબર. એ પ્રવેશદ્વાર પાસે જ એક અસાધારણ દેખાવનો માણસ, યાત્રાળુ જેવો.
હા, એનો વર્ણન જ અજીબ છે. પાતળો બાંધો, રતુમડા વાળ, ચીબું નાક, ફિક્કી ચામડી, પેલી પોળી હેટ, પીળા કપડા, અને પેલું માથું ઊંચું રાખેલું જેથી પેલો ગળાનો કાંઠલો દેખાય, અને હોઠ ખેંચાયેલા એટલે દાંતને અવાળા દેખાય. વાંચીને જ કંઈક થાય.
એકદમ અસ્વસ્થ કરનારું વર્ણન છે. જોશી સ્પષ્ટ કહે છે કે આ ખાલી પાત્ર નથી, આ પ્રતીક છે મૃત્યુનું, અથવા તો જીવનની પેલી અજાણી ભયાવહ બાજુનું.
અને આ પાત્ર વારંવાર આવે છે?
હા, જુદા જુદા રૂપે અલગ અલગ પાત્રોના દેખાવમાં એની છાયા દેખાશે, જાણે એ આશનબાખનો પીછો કરતો હોય. અને છેલ્લે તો આશનબાખ, યાત્રાળુ અને મૃત્યુ બધું એકાકાર થતું લાગશે.
અને આ યાત્રાળુને જોઈને જેને પ્રવાસનો વિચાર આવે છે,
બરાબર, એના ખભા પર પેલો થેલો જુએ છે અને બસ મનમાં એકદમ તીવ્ર ઈચ્છા જાગે છે પ્રવાસે જવાની.
પણ પ્રવાસનો વિચાર આવતાની સાથે જ એના મનમાં કોઈ યુરોપનું સુંદર દૃશ્ય નથી આવતું. એને એક વિચિત્ર જંગલ દેખાય છે, આદિમ જેવું. જોશિયાનું શું અર્થઘટન કરે છે?
હા, આ બહુ મહત્વનું છે. એ એક એવા અરણ્યનું દિવા સ્વપ્ન જુએ છે જે જાણે પૃથ્વીના બાળપણ જેવું છે. ભેજવાળું, ગીચ, ભયંકર, વળ ખાધેલા વૃક્ષો, કાદવ, વિચિત્ર પક્ષીઓ અને પેલી વાંસની જાડી પાછળથી તાકતી વાઘની આંખો.
ખરેખર ભયાનક કલ્પના છે.
જોશી કહે છે કે આ આશનબાખના વ્યક્તિત્વનું એની કળાનું બીજું પાસું છે જે એણે દબાવી રાખ્યું છે. એની કળા કેવી છે? અત્યંત શિસ્તબદ્ધ, સંયમિત, પ્રશિષ્ટ, એપોલોનિયન જેને કહેવાય.
હા,
પણ એની નીચે જીવનની પેલી આદિમ, અંધ, અરાજક શક્તિઓ, ડાયોનિશિયન તત્વ દબાયેલું પડ્યું છે. અને જોશી માને છે કે આ અંધબળોનો સામનો કર્યા વગર, એને સમજ્યા વગર મેળવેલી શિસ્ત એ ખાલી ઉપરછલ્લી છે, પોકળ છે, આખરે મરણોન્મુખ છે.
એટલે જોશીના મતે સાચી કળા માટે શિસ્ત અને આવેગ, એપોલો અને ડાયોનિસસ બંનેનું સંતુલન જોઈએ, અને આશનબાગ પાસે એ નથી.
બરાબર, એણે જીવનભર રૂપ અને શિસ્તથી આ અરાજકતાને કાબૂમાં રાખવા પ્રયત્ન કર્યો છે, પણ એનો સામનો નથી કર્યો, એને સ્વીકારી નથી. અને હવે એનો આ પ્રવાસ અજાણતા જ એ જ દબાયેલી અરાજકતાને ભેટવા તરફ જઈ રહ્યો છે.
એટલે આ ખાલી એક પાત્રના પતનની વાર્તા નથી?
ના, જોશી એને એક સર્જકની વિકાસયાત્રા કે પછી કહો કે અધોગતિની રૂપક કથા તરીકે પણ જુએ છે. અને આ રૂપક એટલું સહેજ રીતે વણાયેલું છે ને કે ક્યાંય લાદેલું લાગતું નથી.
સમજાયું. હવે એ વેનિસ જવા નીકળે છે. મુસાફરી દરમિયાન પેલા મૃત્યુના સંકેતો ચાલુ રહે છે. જોશી કયા પ્રસંગો પર ધ્યાન દોરે છે?
હા, ચાલુ જ રહે છે અને વધુ સ્પષ્ટ બને છે. જેમ કે જ્યારે એ સ્ટીમરની ટિકિટ લે છે ત્યારે પેલો ટિકિટ વેચનાર એને પેલા યાત્રાળુ જેવો લાગે છે, ખાસ કરીને એના પીળા કપડાં અને વર્તનથી. પછી સ્ટીમર પર એક વૃદ્ધ માણસને જુએ છે, યુવાનોના ટોળામાં ભળેલો પણ લાગે વૃદ્ધ જ. અને જુવાન દેખાવા માટે કેવો ઠઠારો કરે છે, વાળ કાળા કરેલા, મોઢા પર પાવડર લાલી, બનાવટી દાંત, પીળા કપડાં, લાલ ટાય.
આશનબાખને તો એ જોઈને સૂક ચડે છે.
હા, એને ઘૃણા થાય છે. પણ જોશી કહે છે કે આ પાત્ર એટલે આવનાર વેનિસનું જ પ્રતીક. ઉપરથી સુંદર દેખાતું પણ અંદરથી કૃત્રિમ, સડેલું, મરણોન્મુખ. અને કદાચ આ વૃદ્ધ છેલબટાવ આશનબાખના પોતાના ભવિષ્યનું જ પ્રતિબિંબ છે.
અને પછી ગોંડોલા, એનું શું મહત્વ છે?
ગોંડોલા, એનો કાળો રંગ, એનો આકાર, એની ધીમી ગતિ, આશનબાખને તરત શપ પેટી અને અંતિમ યાત્રા યાદ આવે છે. અને પેલો ગોંડોલા ચલાવનાર પણ વિચિત્ર. એ આશનબાખની વાત સાંભળતો નથી, સીધો લીડો હોટેલ લઈ જાય છે અને પછી ભાડું લીધા વગર જ અંધારામાં ગાયબ.
બાપરે,
જાણે મૃત્યુ પોતે જ આવ્યું હોય એને લેવા.
બરાબર એવું જ, જાણે આખી યાત્રા પૂર્વ નિર્ધારિત છે અને કોઈ અદ્રશ્ય શક્તિ એને દોરી રહી છે એના અંત તરફ.
આ બધું ખરેખર ડાર્ક છે. હવે વાત કરીએ તાજીઓની. એ વાર્તાનું કેન્દ્ર છે. જ્યારે આશનબાખ એને પહેલીવાર જુએ છે ત્યારે શું થાય છે? જોશી એને કઈ રીતે જુએ છે?
પહેલી નજરે જે પ્રતિક્રિયા છે એ શુદ્ધ કલાત્મક છે. એને આશ્ચર્ય થાય છે કે વાસ્તવિક દુનિયામાં આવું સંપૂર્ણ સૌંદર્ય હોઈ શકે. ગ્રીક શિલ્પ જેવું, એક કળાકાર તરીકે જે જીવનભર રૂપ અને સૌષ્ઠવ પાછળ પડ્યો છે એને આ જીવંત સૌંદર્ય જોઈને આનંદ થાય છે, કૃતાર્થતા અનુભવે છે.
એટલે શરૂઆતમાં કોઈ વિકાર નથી? ના, બિલકુલ નહીં. શરૂઆતમાં આ શુદ્ધ આદર છે કળા અને સૌંદર્ય પ્રત્યેનો. એને જોઈને એના મનમાં કળાના, રૂપ સંવિધાનના, સૌંદર્ય શાસ્ત્રના વિચારો આવે છે. એના પર નિબંધ લખવાનું પણ વિચારે છે.
પણ આ સ્થિતિ લાંબી ટકતી નથી, ખરું ને? આ આકર્ષણ કઈ રીતે બદલાય છે?
ના, નથી ટકતી. અને જોશી આ બદલાવની પ્રક્રિયાને બહુ સરસ રીતે પકડે છે. ધીમે ધીમે પેલી કલાકારની તટસ્થતા ઓગળવા માંડે છે. સૌંદર્ય પ્રત્યેનો આદર આસક્તિ બની જાય છે.
ઓબ્સેશન જેવું.
હા, કહી શકાય. એ તાજીઓને જોવા માટે વલખા મારે છે, એનો પીછો કરે છે. એના નામના ઉચ્ચારણ તાજીઓ આદ્ય માં એને સંગીત સંભળાય છે. સમુદ્ર કિનારે એને નહાતો જુએ છે, એના અનાવૃત દેહને જુએ છે, અને એ બધું જ એને વિવળ કરી દે છે.
અને આ જ એની અધોગતિની શરૂઆત છે.
બરાબર. આ આવેગ એને ધીમે ધીમે આત્મ અપમાન તરફ, નૈતિક ભ્રષ્ટતા તરફ અને છેવટે વિનાશ તરફ લઈ જાય છે. અહીં જોશી ટોમસ માનની શૈલીની પણ વાત કરે છે કે આવા ભાવુક પ્રસંગોમાં માનનું ગદ્ય જાણે છંદ જેવો લય પકડી લે છે.
એ કેમ?
જોશી કહે છે કે આ પણ એક કટાક્ષ છે, પેલી પ્રશિષ્ટતા, પેલો સંયમ જે આશનબાક ઓઢીને ફરે છે, એની નીચે જે રોમેન્ટિક અંધ આવેગો ઉછળી રહ્યા છે, એની આ વિડંબના છે.
બહુ સૂક્ષ્મ નિરીક્ષણ છે. આ બધાની વચ્ચે એ એકવાર વેલેસ છોડવાનો પ્રયત્ન પણ કરે છે ને. એ પ્રસંગ વિશે જોશી શું કહે છે?
હા, એ પ્રયત્ન કરે છે. વેનિસનું હવામાન ખરાબ થાય છે, પેલો સિરોકો પવન ફૂંકાય છે, એનાથી અકળાય છે અને જવાનું નક્કી કરે છે. સામાન પણ મોકલાવી દે છે સ્ટેશને,
પણ જઈ નથી શકતો.
ના, છેલ્લી ઘડીએ બહાનું કાઢે છે કે નાસ્તો શાંતિથી કરવો છે. પણ જોશી કહે છે ખરી વાત એ છે કે એને તાજીઓને છેલ્લી વાર જોવો છે, અને જ્યારે જુએ છે કે તાજીઓ હજી ત્યાં જ છે, ત્યારે એને દુઃખ થાય છે જવાનું.
અને પછી પેલો સામાન ખોવાઈ જાય છે.
હા, જાણે નસીબ પણ એને રોકવા માંગતું હોય. ખબર પડે છે કે સામાન ભૂલથી બીજી ટ્રેનમાં બીજી જગ્યાએ જતો રહ્યો છે, અને આ સાંભળીને આશનબાકને જાણે હાશ થાય છે. એ આ ઘટનાને પકડી લે છે અને વેનિસમાં રોકાઈ જાય છે.
આ તો ગજબ કહેવાય.
કોઈ લાંબા ભાષણો નથી, ખાલી આ નાનકડા બનાવથી નાયકના મનનો સંઘર્ષ, એની નબળાઈ, બધું કેટલી સૂક્ષ્મતાથી બતાવી દીધું છે. ઓછામાં ઓછા સાધનોથી વધુમાં વધુ અસર. તો આ બધાનો સાર શું? કળાની તાકાત આ જ છે.
સાચી વાત.
અને પછી આવે છે પ્લેગ, કોલેરાનો રોગચાળો. એ આખી વાતમાં શું ઉમેરે છે?
પ્લેગ એટલે પેલી આદિમ અરાજકતા, પેલો ભય, પેલી શારીરિક જુગુપ્સા, એનું જ બીજું રૂપ. વેનિસની સુંદરતા નીચે જે સડો છે એનું આ ભૌતિક સ્વરૂપ.
અને આશનબાખના સંદર્ભમાં?
એના સંદર્ભમાં આ રોગચાળો એની નૈતિક અધોગતિને ચરમસીમા પર પહોંચાડે છે. એને ખાનગીમાં ખબર પડે છે કે શહેરમાં કોલેરો છે અને લોકો વાત છુપાવી રહ્યા છે, છતાં એ જાણી જોઈને તાજીઓના પરિવારને ચેતવતો નથી.
કેમ?
કારણ કે એને ડર છે કે જો એ લોકો જાણશે તો વેનિસ છોડીને જતા રહેશે અને તાજીઓ એની નજરથી દૂર થઈ જશે. એની આસક્તિ એટલી વધી ગઈ છે કે છોકરાને પોતાની પાસે રાખવા એના જીવને પણ જોખમમાં મૂકવા તૈયાર છે.
આ તો ભયાનક છે. હા, એ હવે એવી કલ્પના કરે છે કે રોગચાળામાં બધા મરી જશે અથવા ભાગી જશે, અને આ ખાલી ટાપુ પર એ તાજીઓ સાથે એકલો રહી શકશે. જોશીએ બહુ સચોટ રીતે કહે છે કે આ માનસિકતા, આ વિકૃતિ કોલરાના જંતુઓ કરતાં પણ વધુ ભયાનક અને જુગુપ્સા પ્રેરક છે. અહીં સૌંદર્યત તાજીઓ ખરેખર ઘાતક બની રહ્યું છે.
અને મૃત્યુની પેલી છબી ફરી દેખાય છે. આ વખતે કયા રૂપે? આ બાબત એક મહત્વનો પ્રશ્ન ઉભો કરે છે ને.
હા, એ પ્રશ્ન કે કળા અને વાસ્તવિકતા વચ્ચે શું સંબંધ છે. મૃત્યુની છબી ફરી આવે છે, હવે હોટેલમાં ખેલ બતાવનાર એક રંગલાના રૂપમાં. જોશી એના વર્ણનમાં પેલા યાત્રાળુ અને પેલા વૃદ્ધ છેલબટાવની છાયા જુએ છે.
કેવી રીતે?
એ પણ પાતળો છે, રતુમડા વાળ છે, ચીબું નાક છે. એના હાવભાવ, એના ગીતો અશ્લીલ છે. એનામાંથી જંતુનાશક દવાની ગંધ આવે છે, અને હસે ત્યારે એના દાંત અને અવાળા દેખાય છે બરાબર પેલા યાત્રાળુની જેમ. અને સૌથી મહત્વની વાત જે જોશી પકડે છે, જ્યારે આ રંગલો ખેલ કરતો હોય છે ત્યારે તાજીઓ હોટલના દાદાર પાસે બરાબર એ જ રીતે ઊભો હોય છે જે રીતે પેલો યાત્રાળુ કબ્રસ્તાનના દરવાજા પાસે ઊભો હતો.
એટલે તાજીઓની છબી પણ મૃત્યુ સાથે જોડાઈ ગઈ.
હા, ટોમસ માન કેટલી સૂક્ષ્મતાથી તાજીઓના નિર્દોષ સૌંદર્યને પણ મૃત્યુની એ ભયાવહ છબી સાથે સાંકળીને છે.
આ બધું જોયા પછી આશનબાકનું શું થાય છે? એની અધોગતિ ક્યાં પહોંચે છે?
હવે સંપૂર્ણપણે ભાંગી પડે છે. એની અધોગતિ પૂરી થાય છે. એ હવે પેલા વૃદ્ધ છેલબટાઉની નકલ કરવા માંડે છે. હજામ પાસે જઈને વાળ કાળા કરાવે છે, મોઢા પર લાલી પાવડર લગાવડાવે છે જુવાન દેખાવા માટે.
ખરેખર?
હા, ભડક કપડાં પહેરીને જાણે કોઈ યુવાન પ્રેમી હોય એમ તાજીઓનો પીછો કરે છે. અને રાત્રે એને ફરી પેલું આદિમ જંગલનું સ્વપ્ન આવે છે, પણ આ વખતે એ વધુ ભયાનક છે.
કોઈ અજાણ્યા દેવની પૂજા માટે ચાલતું ઉન્મત્ત અશ્લીલ નૃત્ય, ચારે બાજુ અંધાધૂંધી.
અને એમાં એ પોતાને જુએ છે?
હા, એ જુએ છે કે એ પોતે પણ એ ટોળામાં સામેલ છે, અને ઘોંઘાટ વચ્ચે એને તાજીઓના નામનો મધુર સ્વર સંભળાય છે. જોશી કહે છે કે આ સ્વપ્ન એના સંપૂર્ણ માનસિક વિઘટનનું, એની અંદર દબાયેલી બધી વૃત્તિઓના અનિયંત્રિત વિસ્ફોટનું પ્રતીક છે.
તાબડદું જોયા પછી જોશીના મતે આ વાર્તાનો સાર શું? કલાકાર, સૌંદર્ય, જીવન, એના વિશે આ વાર્તા શું કહે છે? કોઈ નિષ્કર્ષ આપે છે જોશી?
જોશી કોઈ સીધો સાધો જવાબ નથી આપતા. એના બદલે એ કેટલાક મૂળભૂત સવાલો ઊભા કરે છે. શું સૌંદર્યનું આકર્ષણ કલાકાર માટે હંમેશા વિનાશક જ હોય છે? શું કલાકાર સામાન્ય માણસ જેવું સહજ જીવન ન જીવી શકે? આશિન બાખે જીવનભર રૂપ અને શિસ્તથી અરાજકતાને કાબૂમાં રાખવા પ્રયત્ન કર્યો, પણ અંતે સમજાયું કે રૂપ પોતે બેધારી તલવાર છે. એ શિસ્ત સ્થાપે છે એટલે નૈતિક લાગે, પણ એ સારું ખરાબ, નીતિ અનીતિ જેવા ભેદભાવથી પર છે, ઉદાસીન છે. એનું પોતાનું કોઈ નૈતિક ધોરણ નથી.
આ તો મોટો વિરોધાભાસ છે.
બરાબર. શું આનો કોઈ ઉકેલ છે? જોશી અહીં નિત્સેનો પણ ઉલ્લેખ કરે છે કે કદાચ આ દુનિયાનો પાયો જ નૈતિક નથી, પણ કળાના સૌંદર્યલક્ષી સિદ્ધાંત પર છે. આ બધા વિચારો આશિનબાકના અંત સમયના ચિંતન તરીકે આવે છે.
અને અંત કેવી રીતે આવે છે વાર્તાનો?
એ સમુદ્ર કિનારે ખુરશીમાં બેઠો છે, ભાંગી પડેલો, કદાચ કોલેરાગ્રસ્ત. દૂર પાણીમાં ઉભેલા તાજીઓના સૌંદર્યને એ છેલ્લી વાર જુએ છે. તાજીઓ જાણે એને ઇશારો કરતો લાગે છે, અને સૌંદર્યને જોતા જોતા જ એ ખુરશીમાં ઢળી પડે છે, મૃત્યુ પામે છે.
ખૂબ જ કરુણ અંત. સુરેશ જોશી આખી કૃતિની કલાત્મક સિદ્ધિ વિશે શું કહે છે? એનું મૂલ્યાંકન શું છે?
જોશી આને એક માસ્ટરપીસ ગણે છે, કારણ કે એમાં જે કહેવાનું છે, કથૈતવ્ય એટલે કે પેલો વિરોધી તત્વોનો સંઘર્ષ, રૂપ અને અરાજકતા, સૌંદર્ય અને મૃત્યુ, અને જે રીતે કહેવાયું છે, કથન રીતિ, વાર્તાનો બંધારણ, પ્રતીકો, છબીઓ, ભાષા, એ બંને એકબીજામાં ઓગળી ગયા છે.
એ કઈ રીતે?
જેમ કે પેલી મૃત્યુની છબીઓ વારંવાર આવે છે, એ ખાલી થીમ નથી, એ રચનાનો ભાગ છે. એનાથી વાર્તા ઘાટી બને છે. પ્રતીકો, યાત્રાળુ, ગોંડોલા, રંગલો, પ્લેગ બહુ સૂક્ષ્મ છે, લાદેલા નથી લાગતા. ભાષા પણ જરૂર પ્રમાણે બદલાય છે, ક્યારેક શાંત, ક્યારેક ભાવુક, ક્યારેક કાવ્યાત્મક.
અને આશિનબાખનો સંઘર્ષ?
એ ખાલી એક વ્યક્તિનો નથી, એ કળાના સર્જનિક પ્રક્રિયાના મૂળભૂત સંઘર્ષનું પણ પ્રતીક છે. અને આટલી બધી ગહનતા છતાં ટૂંકી વાર્તાની જે એકાગ્રતા જોઈએ, એ જળવાઈ રહી છે.
તો આજના સમયમાં આ વિશ્લેષણ અને આ વાર્તા શા માટે મહત્વના છે? શું પ્રસ્તુતતા છે?
કારણ કે એ જે મુદ્દા ઉઠાવે છે, એ શાશ્વત છે. કળા અને જીવનનો સંબંધ, સૌંદર્યનું આકર્ષણ અને એનો ખતરો, શિસ્ત અને આવેગનો સંઘર્ષ, સમાજ અને વ્યક્તિની ઈચ્છાઓ, સંસ્કૃતિના દેખાડા નીચે છુપાયેલી આદિમ વૃત્તિઓ, આ બધું આજે પણ એટલું જ સાચું છે.
અને જોશીનું વિશ્લેષણ આપણને શું શીખવે છે?
એ આપણને શીખવે છે કે કોઈ કૃતિના ઊંડાણમાં કેવી રીતે ઉતરવો, એના જુદા જુદા સ્તરોને કેવી રીતે સમજવા, ખાલી વાર્તા નહીં પણ એની પાછળની કળાને, એના સંદેશને કેવી રીતે પકડવો, એ આપણને સારા વાચક બનાવે છે.
સરસ. આખી ચર્ચામાંથી શ્રોતાઓ માટે મુખ્ય ત્રણ મુદ્દા કયા તારવી શકાય જે ખાસ યાદ રાખવા જેવા હોય?
પહેલું તો એ કે ડેથ ઇન વેનિસ ખાલી એક વૃદ્ધ માણસના મોહની વાર્તા નથી. જોશી બતાવે છે એમ, આ કળા, સૌંદર્ય, શિસ્ત, અરાજકતા, જીવન અને મૃત્યુ વચ્ચેના જટિલ સંઘર્ષનું એક બહુસ્તરીય રૂપક છે.
બરાબર. બીજો મુદ્દો?
બીજું, જોશીનું વિશ્લેષણ એ બતાવે છે કે ટોમસ માન જેવા મહાન લેખકો સીધું કહેવાને બદલે સંકેતો, પુનરાવર્તિત છબીઓ, ખાસ કરીને મૃત્યુની, પાત્રાલેખનની બારીકી અને વાતાવરણ દ્વારા કેવી રીતે ગહન અર્થો રજૂ કરે છે. કળાકૃતિને સમજવા માટે એની રચનારીતિ સમજવી જરૂરી છે.
અને ત્રીજો મુદ્દો?
અને ત્રીજું, આ ચર્ચા આપણને કળા અને નૈતિકતા, સૌંદર્ય અને સત્ય વચ્ચેના સંબંધ પર વિચારવા મજબૂર કરે છે. શું સુંદર છે એ હંમેશા સારું અને સાચું હોય છે? શું કળાકાર નૈતિકતાથી પર છે? રૂપની ઉપાસના ક્યાં લઈ જાય છે? આ સવાલો વિચારતા કરી મૂકે એવા છે. અને અંતે એક વિચાર હું શ્રોતાઓ માટે છોડવા માંગીશ. સુરેશ જોશી આસેનબાખ દ્વારા સર્જકના આંતરિક યુદ્ધ મેં એના એપોલો અને ડાયોનિસસ વચ્ચેના સંઘર્ષને બતાવે છે. શું દરેક સર્જકે પોતાની કળા માટે પોતાના અંધકારનો, પોતાની અરાજકતાનો સામનો કરવો જ પડે? અને શું એ સામનો હંમેશા આસેનબાખ જેવો કરુણ જ હોય, કે એમાંથી કંઈક નવું, વધુ સમૃદ્ધ પણ જન્મી શકે?
ખૂબ જ ઊંડાણ ભર્યા અને વિચાર પ્રેરક વિશ્લેષણ માટે આપનો ખૂબ ખૂબ આભાર.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.